તારીખ 11/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 7.
શિષ્ય ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઉઠે તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. શું કહે છે કે સામાન્યતાથી તો વસ્તુ નિર્વિકલ્પ છે, પણ વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે એટલે એને ભેદ પાડી પાડીને સમજાવવામાં આવે વિશેષપણે, અને જેમ જેમ શિષ્ય ગુરુના પ્રતિબોધથી ગુણનું સ્વરૂપ જાણે, ગુણનું એટલે આત્માના વૈભવનું સ્વભાવનું સ્વરૂપ જાણે, અને વિશેષ ભેદી એટલે જાણકાર થાય, ભેદ ભેદને જાણે તે ભેદી, અહીંયા ભેદને જાણે એટલે એના વૈભવને જાણે તે ભેદી, તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઉઠે. એ આ રીતે છે. એક માણસને તમે એમ કહો કે અબજોપતિ છે તો એટલો મહિમા ન આવે, પણ ભાઈ એની પાસે 500 સોનાની ગાડી છે, પછી એની પાસે આટલા ઘરના એરોપ્લેન છે, આટલા તો એને 200-500 તો એના ઇન્ડસ્ટ્રીના કારખાના છે. અબજોપતિ કે અમે એટલું બધું ન સમજે, પણ આટલા ભેદ પાડી પાડીને સમજાવે તો એને એનો મહિમા આવે. શું બધું છે એમ, જે આટલું બધું છે, હજી આટલું બધું છે એમ થાય. એમ આત્મા અભેદ છે, નિર્વિકલ્પ છે એમાં ના સમજાય, પણ ગુરુ ભેદ પાડી પાડીને એટલે એને વિશેષ આનંદના તરંગ ઉઠે છે. આ વિષયમાં એક કુછ બેન્સને પ્રશ્ન પૂછ્યું હતો, એક પ્રશ્ન ચર્ચા કાઢી હતી કે આત્મામાં જે ગુણ ભેદ છે એ ગુણ ભેદને સમજતા એક બાજુથી તો મહિમા આવે છે, અને બીજી બાજુથી ગુણ ભેદને લક્ષમાં લેતા વિકલ્પ ઉઠે છે, માટે ગુણ ભેદનો નિષેધ કરીએ છીએ. આ બે થરી વાત આવે છે, ક્રોસ થઈ ગયો ને સામે, કે ગુણના વૈભવને દર્શાવવા માટે, મહિમા ઉપજાવવા માટે ગુણનો વૈભવ ભેદ પાડી પાડીને દર્શાવે છે શાસ્ત્રની અંદર પણ, એને એટલે તો શાસ્ત્રમાં વિસ્તાર થયો. અભેદને નિર્વિકલ્પ કે એમાં વિસ્તાર શું થાય, અને બીજી બાજુ ગુણભેદના વિકલ્પનો નિષેધ કરીએ. એમનો બોલ છે એ બહુ સરસ છે, એમાં બોલ ઉપરથી ચર્ચા લીધી હતી કે આત્મા એવો છે કે એને ગુણભેદના વિકલ્પની પણ અપેક્ષા નથી. અપેક્ષા નથી એટલે અપેક્ષાનો અર્થ ઓલો વિવિક્ષા નહીં, અપેક્ષા એટલે અપેક્ષા બુદ્ધિ જેને આપણે કહીએ, ઈચ્છા વાંછા, એવું એને એવો આત્મા નથી. એવો નિર્વિકલ્પ તો એવો નિર્વિકલ્પ છે એમ, ભલે જેને મહિમા ન આવતો હોય એને મહિમા ઉમજાવવા માટે ભલે ગમે તે કહેવામાં આવે, જેના અભેદ સ્વરૂપના લક્ષમાં બધા ભેદ ગર્ભિત છે એને ભેદ વિકલ્પની કોઈ અપેક્ષા નથી. એટલે ગુણ ભેદની પણ અપેક્ષા રાખે એવો આત્મા નથી એમ કે, ગુણ ભેદના વિકલ્પની અપેક્ષા રાખે એવો આત્મા નથી એવો આત્મા મહિમા ઉપજાવવા માટે ભેદ કહેવામાં આવે છે. ભેદમાં રોકાવા માટે ભેદ નથી કહેવાતો, પણ અભેદમાં જવા માટે અભેદનો મહિમા ઉપજે તે અર્થે ભેદ કહેવામાં આવે છે. ભેદમાં રહેવા માટે ભેદ કયો નથી એટલે એની અપેક્ષા નથી. હા, કે ન સમજાતો હોય એને એટલા બધા વાતો કરવી પડે, એને ખબર પડી કે અબજો એટલે શું, કરોડો ના કરોડો એનું નામ અબજો, સેંકડો કરોડો એનું નામ અબજો, એને કઈ કહેવાની જરૂર. પરિણામ કયા છે અને ગુણ જે પરિણામો વિશેષપણે વિશેષ ભાવ થયો, સામાન્ય જે ગુણ હતો એમાંથી જે વિશેષ ભાવ થયો તેને પરિણામ કયા છે. આ પરિણામથી ઉત્પાદ્ય વડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ. પરિણામ પ્રગટ છે અને પ્રગટતાથી વસ્તુ પ્રગટ છે, પરિણામની પ્રગટતાથી વસ્તુ પ્રગટ છે એમ કહેવું, એટલે વસ્તુની સિદ્ધિ થાય છે. હવે કારણ કાર્ય ભાવ લે છે, આ લોજિક છે, ન્યાયનો વિષય છે કારણ કાર્ય ભાવ. પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના કારણ કાર્ય જાણવાનું, બધા સિદ્ધાંતનું મૂળ એ છે કે એના કારણ કાર્યનું જાણપણું હોય તો એનું સિદ્ધાંત જ્ઞાન બરાબર હોય. કારણ કાર્ય ન જાણે એને સિદ્ધાંતની ખબર નથી. કેમ કે કોઈ કોઈ વાતની સિદ્ધિ કરવી છે એ કારણ વગર કેવી રીતે સિદ્ધિ કરો એમ કે છે. લક્ષરૂપ જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન માત્ર પણ જે અનુભવ સ્વરૂપ લીધું તો જ્ઞાન પ્રગટ છે. કારણ કે ત્યાં લીધું કે જ્ઞાનને સ્વસંવેદનથી પ્રસિદ્ધિ છે, જ્ઞાનને સિદ્ધિ પ્રસિદ્ધિ સ્વસંવેદનથી જ્ઞાન પ્રસિદ્ધિ છે. પરિણામથી વસ્તુની સિદ્ધિ કરી નાખે એ આગલું પ્રકરણ ચાલી ગયું એ આવી ગયું. અને પ્રસિદ્ધિ જ્ઞાન, જ્ઞાન પ્રસિદ્ધ છે એને કારણ આપ્યું એમને એમ ન કહી દીધું. જ્ઞાન પ્રસિદ્ધ છે એનું કારણ શું, કયા કારણે જ્ઞાન પ્રસિદ્ધ છે, એ વેદન ગોચર થાય છે કે એટલા કારણે જ્ઞાન પ્રસિદ્ધ છે, એ વેદનમાં આવે છે અનુભવાય છે માટે જ્ઞાન પ્રસિદ્ધ. એ સમયસારમાં જે જ્ઞાન માત્ર કહ્યું છે અને જ્ઞાનથી જ વાત લીધી છે એનું આ કારણ. પુણ્યપાપમાં પણ જ્ઞાનથી વાત લીધી, જ્ઞાન કહીને પુણ્યપાપનો નિષેધ કર્યો. સમરમાં પણ જ્ઞાનથી વાત લીધી, ધારણ ક્રિયામાં જ્ઞાન છે. નિર્દ્રામાં પણ જ્ઞાન સામાન્યની વાત લીધી છે. 140માં પંદરમી ગાથાનો જે વિષય છે એ 140માં કલશમાં ફરી નાખ્યો છે નિર્દ્રામાં. સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસ કરો, આ વિશેષ ઉદય ભ્રશ્યત, જ્ઞાનના વિશેષોને ગૌણ કરતો, જ્ઞાનના વિશેષો તે જ્ઞાકાર સામાન્યમ કલયન કિલ, સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસ તો સકળ જ્ઞાનને એક પણ આમાં લાવે છે, અથવા એક રૂપે સકળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, એક રૂપે એક જ્ઞાન માત્રપણે સકળ જ્ઞાનનો અનુભવ કરે છે, આ રીતે જ્ઞાનનો અનુભવ કરે છે. ટૂંકમાં જે વિશેષનો તિરોભાવ અને સામાન્યનો આવિર્ભાવ એ વાત અહીંયા 140 પછી તો એવી ગાથા ઉભી છે, એવી ગાથા લીધી છે કે પણ જ્ઞાનના પાંચ ભેદ છે ને, તો કે એ પાંચ ભેદ અભેદને અભિનંદે છે. મતિ શ્રુત અવધિ મનોપર્ય કેવળ એ એક જ જ્ઞાન પદ છે, પાંચ પદ નથી, એક જ જ્ઞાન પદ છે. કે જે જ્ઞાન પદ પરમાર્થ કલ્યાણ સ્વરૂપ છે, પરમાર્થ સ્વરૂપ છે, પરમાર્થ ભૂત છે અને સ્વભાવથી જ મોક્ષ સ્વરૂપ છે, અવલંબનથી મોક્ષના કારણરૂપ છે, કારણ પરમાત્મા. એ વખતે એ રીતે અહીંયા નિર્જરાધિકારમાં વિષયને મૂક્યો છે. જ્ઞાન છે તે સાક્ષાત મોક્ષ છે, આવું જ્ઞાન છે તે જ મોક્ષ સ્વરૂપ છે. માટે મોક્ષાર્થી જ્ઞાન નું ધ્યાન કરવું જોઈએ. ઠીક, પકડાય ક્યાંથી? સ્વસંવેદન વગર પકડાય નહીં, વેદકતા વગર પકડાય નહીં. એટલે અહીંયા સર્વસ્વ કહી દીધું, આ વસ્તુનું સર્વસ્વ વેદકતામાં લઈ લીધું, કારણ આ છે. પ્રથમ જ સર્વ સિદ્ધાંત નું મૂળ એ છે કે વસ્તુના કાર્યકારણ જાણવા. જેટલા સંસારથી પાર થયા છે તે સર્વ પરમાત્માના કારણ કાર્ય જાણીને થયા છે. પરમાત્મા કેવી રીતે થવાય, પરમાત્મા થવું તે કાર્ય છે અને એનું કારણ શું, એનું કારણ જે મોક્ષ માર્ગ, એને જાણ્યા વિના કોઈ પરમાત્મા થઈ ગયા છે એમ છે. એટલે કારણ વગર કાર્ય નથી. પરમાત્મા જે કોઈ થયા, સંસારથી પાર થયા, તે કારણ કાર્યને જાણીને થયા એમ કે છે. પરમાત્માના કારણ કાર્યને જાણીને થયા છે. ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાનવાથી મુક્ત થયા, તેના કાર્ય તેના કારણ કાર્ય જો ન જાણ્યા, ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવ્યાથી મુક્ત થયા તેના તે પરમાત્માના કારણ કાર્યને જો ન જાણ્યા, તો તેણે શું જાણ્યું પછી? પછી જાણવા જેવું શું બાકી રહ્યું કે કાંઈ એને જાણ્યું નથી, કાંઈ મત તો નથી. માટે કારણ કાર્ય જાણવા જોઈએ. તે કારણ કાર્ય કઈ રીતે ઉમજે છે તે જોઈએ છે. સાત્વિક જ્ઞાનો કૃષ્ણની ગાથા 222 અને 230. પૂર્વ પરિણામ જૂતમ કારણ ભાવેણ વર્તદે દવમ, ઉત્તર પરિણામ જૂતમ તમ છીય કજમ હવે નિયમા. આ વિષય દીધો છે ફૂલચંદજીએ તત્વ મીમાંસામાં. જે ચર્ચા ચાલી ને એમાં જે આ વિષય કાર્યક્રમ સિદ્ધાંતમાં એમ બતાવ્યું છે કે પૂર્વ પરિણામ યુક્ત જે દ્રવ્ય તે કારણરૂપ પરિણમેલું છે અને ઉત્તર પરિણામ યુક્ત જે દ્રવ્ય છે તે કાર્યરૂપ પરિણમેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર પરિણામનું કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર પરિણામના ઉત્પાદનું કારણ છે. જેમ માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું કારણ છે, તેમ કોઈ પ્રશ્ન કરે કે ઉત્તર પરિણામના ઉત્પાદમાં શું કાર્ય થાય છે તેનું સમાધાન છે. સ્વરૂપ લાભ લક્ષણ વાળો ઉત્પાદ છે. કેવો ઉત્પાદ છે? જેમાં સ્વરૂપનો અનુભવ હોય એવું જેનું લક્ષણ છે એવો ઉત્પાદ છે. સ્વભાવ પ્રચ્યવન લક્ષણ વાળો વ્યય છે. અને વ્યય કેવો છે? જેમાં સ્વભાવનું પ્રચ્યવન છે. ચ્યવન એટલે ચવી જવું, ચવી જવું એટલે છૂટી જવું, નાશ થઈ જવો. વિશેષ કરીને નાશ થવું તેને પ્રચ્યવન કહે છે. સ્વભાવ પ્રચ્યવન લક્ષણ વાળો વ્યય છે એનો આધાર આવ્યો છે પ્રવચન સારની 150 નંબરના પાનાનો. તેથી સ્વરૂપ લાભમાં કાર્ય છે આ નિસંદેહ જાણો. ઉત્પાદના કાર્યરૂપ સ્વરૂપ લાભ પરમાત્મામાં સમયે સમયે થાય છે. જે શ્રી પરમાત્મા છે એને સમયે સમયે સ્વરૂપ લાભ થાય છે. માટે એ સંતો એવા કારણ કાર્યને પરિણામ દ્વારા જાણો. કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે. કારણ અને કાર્ય એકબીજાને કારણ કાર્યના સંબંધ છે. આગળ પાછળ વસ્તુના ઉપાદાનના બે ભેદ કયા છે તે કહીએ છીએ. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે ઉપાદાનને કારણ કહેવાય છે ને, એટલે અહીંયા અષ્ટસહસ્ત્રીના ક્ષણિકમ શાશ્વતમ યથા. અર્થ દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તે પરિણામરૂપ વ્યતિરેક સ્વભાવ છે અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ અન્વય સ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે અને પરિણામ અપૂર્વ અપૂર્વ થાય છે. નવા નવા પૂર્વે નહોતા તે આ દ્રવ્યનું ઉપાદાન છે. તે પરિણામને તો તજે છે એટલે એને ત્યક્ત સ્વભાવ કીધો અને ગુણનો ત્યાગ નથી થતો માટે અત્યક્ત સ્વભાવ કીધો. તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી. તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સીધી છે. વસ્તુ કારણરૂપ છે, શક્તિ છે ને, ત્રિકાળ શક્તિ છે વસ્તુમાં અને એક કાર્યરૂપ વર્તમાન ક્ષણિક શક્તિ છે. બે લીધા અહીં ગુણ શાશ્વત ઉપાદાન છે. કેમ કે શક્તિ છે ને, ગુણને શક્તિ કહી તો શક્તિ પોતે જ શક્તિનું બીજું નામ ઉપાદાન. ઉપાદાન કો ઉપાદાન અને જે શક્તિ નિમિત્ત સંયોગ છે. નિમિત્ત ઉપાદાનના દોહમાં એ અર્થ કર્યો છે ભૈયા ભગવતીદાસજી, કે ભગવતીદાસજી અર્થ કર્યો. તો ઉપાદાન એટલે નિજ શક્તિ કહીએ. તો ગુણ કહો કે નિજ શક્તિ કહો તો ઉપાદાન કહો. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ઉપાદાદિ જીવાદિકથી ભેદ સ્વરૂપે સદાય છે કે અભેદ સ્વરૂપે સદાય છે? ઉત્પાદન જીવની સાથે ભેદરૂપે સાધવો કે અભેદ રૂપે સાધવો? જો અભેદ રૂપે સદાય તો ત્રિલક્ષણપણું ન હોય અને જો ભેદ રૂપે સદાય તો સત્તા ભેદ થતા સત્તા ગણી થઈ ત્યાં વિપરીત થાય. ક્રોસ કર્યો. જો તમે અભેદ રૂપે સાધો ઉત્પાદાદીને તો પછી ધ્રુવનું શું કરશો? ત્રણ લક્ષણ નહીં, ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણ લક્ષણ નહીં થાય. અને જો તમે ભેદ સાધો તો બે સત્તા થઈ જશે. આ તકલીફ નડે છે બે સત્તાની, ક્ષણિક સત અને ત્રિકાળ સતની વાત નથી બેસતી. ઉત્તમ સત એક જ સત્તા છે, ભલે એમાં બે સત લાવ્યા ક્યાં છે? ગુરુદેવ નાની પીટીને કહેતા બે સત છે, શું કહેતા? સિદ્ધ બે સત છે, ત્રિકાળ અને ક્ષણિક, તેનું સમાધાન કે લક્ષણ ભેદ છે, સત્તા ભેદ નથી. બે પદાર્થની જેમ બે સત્તા ભેદ નથી, પણ બંનેના લક્ષણ એક નથી. ધ્રુવનું ધ્રુવત્વ છે અને પર્યાયનો ઉત્પાદ્ય છે. તેથી સત્તા અપેક્ષાએ અભેદ અને સંજ્ઞા આદિ અપેક્ષાએ ભેદ જાણવું. વસ્તુની સિદ્ધિ ઉત્પાદ્ય ધ્રુવ ત્રણેથી છે. વસ્તુની જે સિદ્ધિ છે તે ઉત્પાદ્ય ધ્રુવ ત્રણેની છે. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે પયો વ્રતો ન દધ્યતિ ન પર્યોત્તિ દધિ વ્રત, અગોર સવ્રતો નોભે તસ્માત તત્ત્વમ પ્રયાત્મકમ, ઘટમૌલી સુવર્ણાર્થી નાશોત્પાદ સ્થિતિષુ અયમ શોક પ્રમોદ માધ્યસ્થમ જનુયાતિ સભ્ય સુખમ. દેવાગમ આપતનિમાન સામે ગાથા 60 અને 59. જેમ કોઈ પુરુષે દૂધનું વ્રત લીધું છે, કયો વ્રતો કે હું દૂધ જ પીશ, પાણી નહીં પીવું, એમ વ્રત લીધું કે મારે તો દૂધ પીવું પણ પાણી ન પીવું, તે દહીંનું ભોજન કરતો નથી. તે દૂધનું વ્રત લીધું છે તે દૂધ જ પીએ છે અને દહીં પીતો નથી, અને જેને દહીંનું વ્રત છે તે દૂધનું ભોજન કરતો નથી. પણ જેને ગોરસનો નિયમ છે કે હું ગોરસ નહીં લઉં, તે ગોરસને ગ્રહણ કરતો નથી, કે તે દૂધને દહીં બેમાંથી એક કંઈ નથી લેતો. માટે તત્વ છે તે ત્રણે થઈને છે, ઉત્પાદવીને ધ્રુવ. દૂધ છે તે ગોરસનો પર્યાય છે અને દહીં પણ ગોરસનો પર્યાય છે. એક પર્યાય માત્રને ગ્રહણ કરવાથી ગોરસની સિદ્ધિ થતી નથી. એકલા દૂધને પકડો તો, એકલા દહીંને પકડો તો ગોરસ થતી શકતો, ગોરસ સર્વ આખું તેમાં આવી જતું નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા ધ્રુવમાં વસ્તુની સિદ્ધિ થતી નથી. તો એક એક અંશ જ છે, આખો અંશ આખા અંશની એક અંશમાં સમાવેશ નથી થતો એમ કહેવું. પણ વસ્તુ ત્રણે વડે સિદ્ધ છે. જેમ કોઈ પચરંગી ચિત્ર છે, તેમાંથી એક જ રંગને ગ્રહણ ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી, તેમ ઉત્પાદય ધ્રુવ એ ત્રણેયમય વસ્તુ છે, એક જ વડે તેનું ગ્રહણ થતું નથી. જો વસ્તુનો ધ્રુવ જ માનો તો બે દોષ લાગે. એક તો પ્રવચન સારની 100 ગાથાની ટીકા, એક તો ધ્રુવનો જ નાશ થાય. કેમ કે ઉત્પાદ્ય વગર વસ્તુ અર્થક્રિયાકારક ન હોય, અને અર્થક્રિયા વગર વસ્તુની સિદ્ધિ, અને અર્થ એટલે પ્રયોજનભૂત ક્રિયા, વસ્તુની પ્રયોજનભૂત ક્રિયા ઉત્પાદ્ય વગર હોય નહીં, અને અર્થક્રિયા વગર વસ્તુની પણ સિદ્ધિ હોય નહીં. કેમ કે કોની પ્રયોજન કોનું? વસ્તુનું ને, એમ અર્થક્રિયા વગર વસ્તુની સિદ્ધિ ન થાય. વસ્તુમાં ષડગુણી વૃદ્ધિ હાનિ ન થાય, અને એમ છતાં વસ્તુ અગુરુ લઘુ ન રહે, અને વસ્તુ હલકે હલકી ભારે થતાં જળ થઈ જાય અથવા નાશ થઈ જાય, તેથી છિદ ધ્રુવતા ન રહે. એ દોષ ક્ષણવર્તી પર્યાય પણ, અને બીજો દોષ એ કે ક્ષણવર્તી પર્યાય પણ નિત્ય થઈ જાય, એમ છતાં ધ્રુવ પણ ધ્રુવ થઈ જાય. સાંખ્ય માને છે એવી રીતે કે ક્ષણવર્તી પર્યાય પણ ધ્રુવ થઈ જશે એકલા ધ્રુવને માનો તો. ઘણી કેવળ ઉત્પાદન માનીએ તો પ્રવચન સારનો, આમાં પ્રવચન સારના બધા આધારક આવી જાય છે. ઘણી કેવળ ઉત્પાદન માનીએ તો બે દોષ લાગે. એક તો ઉત્પાદના કારણ વ્યયનો અભાવ થાય, અને વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો પણ અભાવ થાય. કેવળ ઉત્પાદને માનીએ તો ઉત્પાદનું કારણ, તો આગલી અવસ્થાનો વ્યય થયા વિના કેવી રીતે ઉત્પાદ થયો? માટે વ્યયને ન માનો તો ઉત્પાદનનું, એકલા ઉત્પાદને માનો તો વ્યયનો અભાવ માનવો પડશે. વ્યય જ નથી, વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો આપોઆપ અભાવ થશે. બીજો દોષ એ કે જો અસતનો ઉત્પાદ થાય તો આકાશના ફૂલની પણ ઉત્પત્તિ દેખાય. એકલો ઉત્પાદ માનો તો અસતનો ઉત્પાદ માનવો પડશે, એ કલ્પના જૂઠી છે. આ અસતનો ઉત્પાદ એટલે શું છે? પદાર્થ સત છે એમાંથી ઉત્પાદ થાય છે. સતનો ઉત્પાદ છે એટલે ધ્રુવ છે એમાંથી ઉત્પાદ છે, ધ્રુવ વગર ઉત્પાદ નથી, એમ લઈ લીધો. એ બહુ સૂક્ષ્મ આમાંથી નીકળે છે પર્યાય સત્તાનો, અસતનો ઉત્પાદ નથી. પર્યાયનો નાશ થાય છે તો પણ પર્યાયનો તુચ્છ અભાવ નથી થતો. તુચ્છ અભાવ એટલે સર્વનાશ જેને કહેવાય. પર્યાયત્વ ગયું પણ એનું સત્વ છે, વસ્તુની યોગ્યતા રહી ગઈ. અત્યારે ભગવાન મહાવીર સ્વામી સીતાલયમાં બિરાજે છે. એ ભગવાન મહાવીર સ્વામીનો જે સિદ્ધ દશા એ બિરાજમાન આત્મા છે. એ આજથી 2500 વર્ષ પહેલા એ ત્રિશિલા દેવી રાણીના પુત્ર હતા એમ કહેવાય. કેમ એમ કહેવાય? અત્યારે સિદ્ધ છે છતાંય છે કે એ યોગ્યતા એ દ્રવ્યની છે, એ દ્રવ્યમાં કાયમ જ છે, તુચ્છ અભાવ નથી. કોઈ પણ પર્યાયનો તુચ્છ અભાવ નથી. એવી રીતે વ્યયને પણ સર્વથા વ્યય નથી લેવાતો. ઉત્પાદ જેમ અસતનો નથી લેવાતો એમ એક સમયનું પરિણામ જે સત થયું એનો સર્વનાશ નથી લેવાતો. પાણીનું તરંગ પાણીમાં સમાણો તો તરંગનો નાશ થયો કે એટલા પાણીનો નાશ થઈ ગયો? માનો કે એક મોટા તપેલાની અંદર પાણીનો તરંગ આવ્યો, હવે એમાં 50 કિલો પાણી છે, એમાં તરંગની અંદર 1 કિલો પાણી ઉછળ્યું, એ પાછું બેસી ગયું તરંગ, તો પાણી 49 કિલો રહ્યું કે તરંગ નાશ થઈ ગયો કે નહીં? તો પાણી 50-50 કિલો છે, પાણીમાં જરાય ફેર ન પડે. એમ પર્યાય ઉત્પાદ થાય કે પર્યાયનો વ્યય થાય, ઉત્પાદ થાય ત્યારે વસ્તુ વધતી નથી ને વ્યય થાય ત્યારે વસ્તુ ઘટતી નથી. એમ કેમ? ધ્રુવ તો ધ્રુવ જ રહે છે, ધ્રુવ તો ધ્રુવ જ રહે છે, છતાં વસ્તુમાં ઉત્પાદ વ્યય છે, એ વસ્તુમાંથી આવે છે ને વસ્તુમાં જાય છે. એનું જ્ઞાન થાય છે કે જ્ઞેય નથી એનું જ્ઞાન થાય છે? જે ભૂતકાળમાં પર્યાયો થઈ ગઈ એ જ્ઞેય રૂપે એ દ્રવ્યમાં છે ત્યારે જ્ઞાન થાય છે કે જ્ઞેય રૂપે નથી ને જ્ઞાન થાય છે? કેમ કે ત્રિશિલા દેવીના પુત્ર હતા એવું જ્ઞેય હજી ત્યાં છે એમ કે છે. એ સિદ્ધાત્મામાં એ જાતનું જ્ઞેયત્વ છે એનું જ્ઞાન થાય છે. એવું જ્ઞેય સામે નથી ના યા કોઈને જ્ઞાન થાય છે એમ, જ્ઞેય જ્ઞાનના સંબંધ વગેરે જ્ઞેય જ્ઞાન હતું એમ કે કોઈને કોઈ રૂપમાં એ જ્ઞેય છે, અહીંયા જ્ઞાન છે ત્યારે. નેત્ર આકાશના ફૂલનું જ્ઞાન થાય એમ કેમ છે? કેવળ વ્યય જ માનવામાં આવે તો બે દોષ લાગે. એક તો વિનાશનું એટલે વ્યયનું કારણ જે ઉત્પાદ તેનો અભાવ થાય, અને એમ થતાં વિનાશ પણ હોય, કારણ કે વગર કાર્ય કારણ વગર કાર્ય હોય નહીં. બીજું એ દોષ સતનો ઉચ્છેદ થઈ જાય, અને સતનો ઉચ્છેદ થતાં જ્ઞાનાદિ ચેતનાનો પણ નાશ થાય. જો પર્યાયનો વ્યય થતાં સર્વસ્વ વ્યયમાં એકલો વ્યય માનવામાં આવે તો આખી વસ્તુ વ્યય નાશરૂપે માનવી પડશે, એ તો બને નહીં. માટે ઉત્પાદ વ્યય ધ્રુવ એ ત્રિલક્ષણરૂપ વસ્તુ છે. ધ્રુવ પ્રવચન સાર ગાથા એ સંહિતા. આ તો પ્રકરણ, આ તો ગાથા જ છે. ત્યાં દ્રવ્યનો સત ઉત્પાદ અને અસત ઉત્પાદ એ તો પ્રવચન સારની 111, 12 અને 13 એ ત્રણ ગાથા જ છે. એમને દીક્ષણજીએ તો પરમાગમમાંથી ઘણું લીધું છે. ગુરુદેવ કહેતા હતા આમ કેટલીક કોઈ કોઈ વાત સુખી કરી છે એટલે નવી લાગે, પણ બધા મૂળિયા પરમાગમમાં રહેલા છે. જ્ઞાનીઓ એટલે પરમાગમનો અધ્યયન કરીને પોતાની કૃતિમાં પોતાની ભાષામાં સ્પષ્ટ કર્યું છે. હવે દ્રવ્યનો સદ ઉત્પાદ અને અસત ઉત્પાદ કહે છે. હવે અન્ય મતમાં તો આ વિષય છે, બીજું વિજ્ઞાન નથી ને પદાર્થનું, કે એક જ પદાર્થને સત ઉત્પાદ કહેવો, તે જ પદાર્થને અસત ઉત્પાદ કહેવો. હવે આ તો ચોખ્ખું વિરુદ્ધ લાગે, ઉપર છલું જોઈએ તો સાવ વિરુદ્ધ લાગે છે. એવી તમે શું વાત કરો છો, સતનો ઉત્પાદ કયો ને અસતનો ઉત્પાદ કયો? અસતનો ઉત્પાદ ક્યાં થતો હશે? સતનો ઉત્પાદ કયો ત્યાં સુધી ઠીક છે, પણ અસત ઉત્પાદ કેવી રીતે કહેવો? કેવીએ છીએ બધી અપેક્ષા અહીંયા લાગુ પડે છે. હા, એને અનંતકાળનું પર્યાયનું જ્ઞાન પડ્યું છે. તો જ એનું અનંતકાળ જાણે ને, એ દ્રવ્યનો અનંતકાળ ક્યાંથી જાણ્યો? એને એ વગર જ્ઞાન થયું તો તો આકાશના પૂરનું જ જ્ઞાન થાય એમ કેવું. હવે દ્રવ્યનો સદ ઉત્પાદ અને અસદ ઉત્પાદ બતાવે છે કે દ્રવ્યનો આ સદ સ્વભાવ અનાદિ જીવન છે, કે સત્તારૂપે જે સ્વભાવ છે એ તો અનાદિ જીવન છે. દ્રવ્યગુણ અન્વય શક્તિવાળા છે, અને એની અંદર એ સત્તામાં જે દ્રવ્યગુણ છે એમાં અન્વય શક્તિ છે, કે તે રૂપે પોતાના રૂપે ચાલુ ને ચાલુ હંમેશા વિદ્યમાન રહે છે. તે ક્રમવર્તી પર્યાયથી વ્યાપ્ત હોવા છતાં, દ્રવ્યગુણ ક્રમવર્તી પર્યાયમાં વ્યાપી જતા હોવા છતાં પણ દ્રવ્યાર્થિક નહીં છે, પોતાની વસ્તુના સત વડે જેવા છે તેવા ઉમદે છે. દ્રવ્યાર્થિક નહીં છે, પોતાની વસ્તુના સત વડે જેવા છે તેવા ઉમદે છે. લઈએ બે રીતે વાત લીધી છે ને, એટલે અહીંયા દ્રવ્યાર્થિક નહીં વસ્તુ લીધી છે. તો વસ્તુ તો જે પર્યાયમાં વ્યાપી તો એ સતનું ઉપજવું થયું એમ કે છે, એટલે સત્તા છે એ પર્યાયમાં વ્યાપી, દ્રવ્યગુણ છે એ પર્યાયમાં વ્યાપ્યા એટલે ઉપજ્યા એમ કીધું. પર્યાયની અપેક્ષાએ ઉપજવું એવું છે, પરંતુ અન્વય શક્તિમાં તો જેવા છે તેવા છે. અન્વયમાં તો જેવા છે તેવા છે, પણ પર્યાયની અપેક્ષાએ એને ઉપજ્યા એમ કહેવામાં આવે છે. પર્યાય શક્તિમાં અસદ ઉત્પાદ બતાવ્યો છે, કેમ કે પર્યાય નવા નવા ઉપજે છે, એ પર્યાય પર્યાય રૂપે ક્યારેય નહોતી, માટે અસતનો ઉત્પાદ છે. દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપ્યા તે સતનો ઉત્પાદ છે. પર્યાય નવી ઉપજી એવી પર્યાય ક્યારે પર્યાય રૂપે નહોતી ઉપજેલી, માટે તે અસતનો ઉત્પાદ છે, નહોતી એનો ઉપજ ઉઠી છે એમ અભાવનો ભાવ થયો. હા, એ સત સત ઉત્પાદ છે, એ સત સત ઉત્પાદ છે, તે અસત ઉત્પાદ છે. કેમ કે પર્યાય નવા નવા ઉપજે છે તેથી તેને અસદ ઉત્પાદ કર્યો છે, પરંતુ તે અન્વય શક્તિથી વ્યાપ્ત છે. તે પર્યાય પણ એટલી છૂટી હાવ નથી પડી, પણ અન્વય શક્તિથી વ્યાપ્ત છે. અસદ ઉત્પાદ પર્યાયાર્થી નહીં છે. જે અસદ ઉત્પાદ કહ્યું તે પર્યાયાર્થી નહીં છે, અને સદ ઉત્પાદ છે તે દ્રવ્યાર્થી નહીં છે. બસ અહીંથી સીધું પકડી જશે. સદ ઉત્પાદ લેવો અને એકલા સમ્યક દર્શનને લેવું તો કઈ તો અપૂર્વ થયું ભાઈ. કોઈ દિવસે જીવને સમ્યક દર્શન થયું નહોતું તો કે તે અસદનો ઉત્પાદ છે. સમ્યક દર્શન છે તે અસદનો ઉત્પાદ છે. આત્મા સમ્યક દર્શન રૂપે પરિણામ તે સતનો ઉત્પાદ છે. કેમ કે આત્મા કોઈને દ્રવ્યાર્થી નહીં, તે જ વાતને જોઈ એકલા સમ્યક દર્શનને પકડીને પર્યાયાર્થી નહીં થી વાત લીધી. જ્યારે પર્યાયાર્થી નહીં થી વાત લેવી હોય ત્યારે દ્રવ્યાર્થી નો કોઈ વાત વચ્ચે ન લેવી. દ્રવ્યાર્થી જે લેવી હોય ત્યારે પર્યાયાર્થી ની વાત વચ્ચે ન લેવી. એ 114 ની ગાથા ને આ 111, 112, 113 છે. પછી તરત 114 લીધી છે. એમાં સ્પષ્ટ કર્યું કે જ્યારે અમે એક કહીએ ત્યારે બીજી વાત વચ્ચે તમારે ન લાગવી. અહીં કોઈ પ્રશ્ન કરે કે શું જ્ઞેય જ્ઞાન વિશે વીણસે છે, ઉપજે છે? જે જ્ઞેયો જ્ઞાન વિશે ઉપજે છે, જો જ્ઞેયો જ્ઞાન વિશે ઉપજે છે એમ કહો ત્યાં અસદ ઉત્પાદ છે, અને જો જ્ઞેયો જ્ઞાન વિશે નથી ઉપજતા એમ કહો તો જ્ઞેયો જ્ઞાન વિશે ન આવ્યા. જ્ઞેયના ઉપજવાથી જ્ઞાનને ઉપજ્યું કહો છો કે જ્ઞાનના પર્યાયની અપેક્ષાએ તેને ઉપજ્યું કહો છો? એક પ્રશ્ન છે આખો પેરેગ્રાફ આખો પ્રશ્ન રૂપે છે. ફરીથી અહીં કોઈ પ્રશ્ન કરે કે શું જ્ઞેય જ્ઞાન વિશે વીણસે છે કે ઉપજે છે? જ્ઞેયો જ્ઞાનમાં ઉત્પાદવી રૂપે થાય છે, ઉપજે ને વીણશે એટલે ઉત્પાદવી રૂપ થાય છે. એટલે પ્રશ્ન કર્યો, જો જ્ઞેયો જ્ઞાન વિશે ઉપજે છે એમ કહો તો ત્યાં અસદ ઉત્પાદ થાય. કેમ કે જ્ઞેય તો જ્ઞાન વિશે છે ને, અને જો જ્ઞાન જ્ઞેયો જ્ઞાન વિશે નથી ઉપજતા એમ કહો તો જ્ઞેયો જ્ઞાન વિશે આવ્યા જ નહીં એમ કહેવું પડશે. તો જ્ઞેયોના ઉપજવાથી જ્ઞાન ઉપજ્યું કહો છો કે જ્ઞાનના પર્યાય અપેક્ષાએ તેને ઉપજ્યું એમ કહો છો, એ કેવી રીતે તમે કહો છો? આમ પ્રશ્ન ઉઠાયેલો છે. તેનું સમાધાન કે દ્રવ્ય વડે સદ ઉત્પાદ છે અને પર્યાયથી અસદ ઉત્પાદ છે. આ સામાન્ય વ્યાખ્યા કરી દીધી. દ્રવ્ય વડે દ્રવ્યાર્થિક નહીં થી લ્યો તો સદ ઉત્પાદ છે, એ પરિણામ સાથેનું દ્રવ્ય લઈ લેવું, દ્રવ્ય પરિણામ એમ લઈ લેવું એ સતનો ઉત્પાદ છે, અને પર્યાયમાં એકલી પર્યાયને પકડીને વાત લેવું તો એ અસતનો ઉત્પાદ છે. કેમ કે નહોતી તે થઈ. જ્ઞેય જ્ઞાયક ઉપચાર સંબંધ છે. જ્ઞેય જ્ઞાયકને ખરેખર કોઈ સંબંધ નથી, કેમ કે એકબીજાને અડતા નથી, એકબીજામાં આવતા નથી, એકબીજામાં મળતા નથી, માટે ઉપચાર સંબંધ છે, કહેવા માત્ર સંબંધ છે. બાકી જ્ઞેયને ખબર નથી કે જ્ઞાન એને જાણે છે. જ્ઞેયને ખબર નથી કે જ્ઞાન એને જાણે છે. જેમ કે એક માણસને બીજા કેટલા માણસ જોવે છે એ માણસને ક્યાં ખબર છે? એક માણસ એક ટોળામાં છે કે એક હોલમાં છે, ત્યારે બીજા એને 5 કે 25 કે અમુક માણસો એને જોવે છે, એને ક્યાં ખબર છે કે મને કેટલા માણસ જોવે છે? છતાં એને જ્ઞેય જ્ઞાયક સંબંધ કીધો કે આને આને જાણ્યો, એને પણ એને જાણ્યો, એને પણ એને જોયો, એને પણ એને જોયો. પૂછો કે ભાઈ ફલાણા ભાઈ ત્યાં હતા? તો કે આ 25 જણા એમ કીધું કે અમે એને જોયા હતા. તો ત્યાં જ્ઞેય એને જાણવાને જણાવવાનો સંબંધ છે એ તો કહેવા માત્ર છે. કેમ જણાનારને ખબર નથી કે મને કોને કોને જાણ્યો, માટે એને તો સંબંધની ખબર એ નથી. એટલે સંબંધ નો ઉપચાર માત્ર છે. અસદ ઉત્પાદ છે કેમ કે એ તો નવી જ ઉપજી ને. સમ્યક દર્શન ને પર્યાય એટલા માટે દ્રષ્ટાંત લીધું કે સમ્યક દર્શન ને પર્યાય અપૂર્વ થઈ ને એ અસત નો ઉત્પાદ છે. કારણ કે પહેલા નહોતી, પહેલા ક્યારેય સમ્યક દર્શન ઉપજ્યું નહોતું એટલે અસદ ઉત્પાદ છે. પણ આત્મા સમ્યક દર્શન રૂપે પરિણામો તો સદ ઉત્પાદ છે. કેમ કે એની સત્તામાં એ સ્વભાવ પીડ્યો છે, એ વ્યાપો સમ્યક દર્શન રૂપે, માટે તે સતનો ઉત્પાદ છે. કોઈ પણ પર્યાય લ્યો પછી, આ તો એક પર્યાય એટલા માટે સમ્યક દર્શન અપૂર્વ થાય છે એટલે દ્રષ્ટાંતમાં લીધું. બાકી બધી પર્યાય લઈ લ્યો. કેવી રીતે કે એક જીવને જે રાગ જે સમયે થયો એ રાગ ક્યારે થયો હતો? એ રાગ થયો હતો ક્યારે? એ રાગ નથી થયો. એ રાગ તો ગમે ત્યારે એક પર્યાય થઈ તો પહેલી વહેલી જ થઈ. સમયે સમયે જે પર્યાય થઈ તો પહેલી વહેલી જ થઈ છે. તે પર્યાય ક્યાં પહેલા થઈ છે? થઈ છે જેમ કે કેવળ જ્ઞાન. બુદ્ધિ પર્યાય નવી નવી છે. જે પહેલી કેવળ જ્ઞાનની પર્યાય છે એ પાંચમી નથી. પાંચમી છે એ પંદરમી નથી. અને પંદરમી છે એ અનંતમય પણ નથી. બધી બધી નવી જ છે. બધી અપૂર્વ અપૂર્વ થાય છે. પર્યાય બધી જ અપૂર્વ થાય છે. માટે અસત ઉત્પાદ છે. આત્મામાં નથી માટે એમ નહીં. એ પર્યાય નહોતી તે થઈ છે. અભાવનો ભાવ થયો છે એમ થયો છે. માટે તે અસદ ઉત્પાદ છે. સત એટલે ભાવ, અસદ એટલે નહોતો. નહોતો તે થયો. પર્યાય રૂપે તો નવો જ થયો ને. માટે અસદ ઉત્પાદ છે. હા છે એ શક્તિ છે. પછી એવી પણ શક્તિ જ છે. એ પણ શક્તિ છે એમ કેમ. દ્રવ્ય વડે સદ ઉત્પાદ છે. પર્યાયથી અસદ ઉત્પાદ છે. જ્ઞેય જ્ઞાય ઉપચાર સંબંધ છે. ઉપચારથી જ્ઞેય જ્ઞાનમાં અને જ્ઞાન જ્ઞેયમાં છે. ખરેખર એકબીજામાં નથી. ઉપચારથી જ્ઞેય જ્ઞાનમાં છે અને જ્ઞાનમાં જ્ઞેયો છે. એ ઉપચાર કહેવા માત્ર છે. કંઈ કોઈ જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી અને જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. ફિઝિકલી કોઈ જતું નથી. ખાલી પ્રતિબિંબ પડે છે એ જ્ઞાનને જ પર્યાય છે. તેથી વસ્તુત્વથી સત ઉત્પાદ છે. એટલે દ્રવ્ય વડે તો સતનો ઉત્પાદ છે. પર્યાય વડે અસતનો ઉત્પાદ છે. અસત ઉત્પાદ છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પર્યાય વગર દ્રવ્ય હોતું નથી. દ્રવ્યની સિદ્ધિ પર્યાયથી છે. પર્યાય વડે અસદ ઉત્પાદ છે. તેથી અસદ ઉત્પાદ વડે સદ ઉત્પાદ થયો એમ થઈ ગયું. તો પછી પ્રશ્ન કર્યો અસદ ઉત્પાદ વડે સદ ઉત્પાદ કર્યો તેમજ દ્રવ્યથી પર્યાય થાય છે તેથી સદ ઉત્પાદથી અસદ ઉત્પાદ થયો. તો પછી પર્યાય વડે અસદ ઉત્પાદ ને દ્રવ્ય વડે સદ ઉત્પાદ એમ શા માટે કહો છો? ક્રોસ કર્યો. મેં એમ કહો છો કે દ્રવ્ય વડે પર્યાય વડે દ્રવ્યની સિદ્ધિ છે તો અસદ વડે તમે સતની સિદ્ધિ કરી. તમે એમ કહો કે સત દ્રવ્ય પોતે જ સત ઉત્પાદ થયો. દ્રવ્ય પોતે જ પરિણામો પર્યાયમાં વ્યાપે વ્યાપકપણે. તો સતનો ઉત્પાદ થયો તો સત વડે અસતનો ઉત્પાદ થયો કે શું તમારે કહેવું છે? ક્રોસ કર્યો છે. આ તો જૈન દર્શનમાં જ આવે. બીજે તો ગોટો જ મારી દે. વાસિષ્ઠ વાંચો તો ગોટો માર્યો. પ્રશ્ન આવે તો કે વિચારનો ઉત્તર પછી દેશું કે અત્યારે નહીં. પછી આવે જ નહીં. હજી તું પાત્રતા તૈયાર કર. આ પ્રશ્ન માટે હજી તારે પાત્રતા તૈયાર કરવાની બાકી છે. પ્રશ્ન ઉઠે છે એનો અર્થ એમ થાય છે કે એ લોકોને પ્રશ્ન તો ઉઠે છે, ઉત્તર નથી એની પાસે. તો પછી શિષ્ય રામચંદ્રજી જેવા છે, ગુરુયોગ ગુરુ વશિષ્ઠ જેવા છે. તો એ રામચંદ્રજીને એમ કહે છે કે તમારી પાત્રતા થોડુંક સમજ્યા પછી તૈયાર થશે ને ત્યારે હું એનો ઉત્તર દઈશ. પછી આગળ ક્યાં ઉત્તર આવતો એવું છે. બધા એક એક ક્રોસ લીધા છે. અને જેટલી કથનની અપેક્ષાઓ છે અને વિવિક્ષાઓ છે એ કેવી રીતે એ બધી વિવિક્ષાઓ શાસ્ત્રમાં અપેક્ષાઓ ચાલી છે એ સ્પષ્ટ કર્યું છે. આવી બધી ચર્ચા કરીને એ બધી વિવિક્ષાઓ સ્પષ્ટ કરી છે. અને એટલે કોઈ જીવ ગમે તેવું વચન આવે તો એમાં મૂંઝાય નહીં. એને એમ ન લાગે કે આમ કેમ કહ્યું, અસદ ઉત્પાદ કેમ કહ્યું, અસદ ઉત્પાદ કેમ કહ્યું, ફલાણું કેમ કહ્યું, કાંઈ એને પ્રશ્ન ન રહીએ. એટલા માટે
આ
સદગુણ દ્રષ્ટાંત આપે છે કે જેમ